પર્વાદી રાજ દસ લક્ષણ પર્વમાં આજે ચોથો દિવસ સત્ય ધર્મની આરાધનાનો દિવસ છે. સત્ય કોને કહેવાય? કોઈ કહેશે મને લાગ્યું એટલું, એવું કહી દીધું એટલે સત્ય, એવું નથી. પોતે કે એટલે સત્ય એવું જરૂરી નથી. વસ્તુ સ્વરૂપ કેવું છે પહેલાં પોતે ઓળખીને કહેવું પડશે. વિદ્યાર્થી છે એ કે મને બે ને બે પાંચ લાગે છે, એ કે એટલે સત્ય થઈ ગયું, એવું નથી. સત્ય માટે પહેલું સત્યનું સ્વરૂપ અને એના માટે વસ્તુનું સ્વરૂપ, જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું પોતે જાણીને એવું એ કથન કરવું, આ તો એક ભાષારૂપનું છે. ખરેખર તો સત્ય ધર્મ ક્યાં છે? સાચું બોલાય એમાં છે, જીભ બોલતો છે એમ નહીં, ભાષાવર્ણામાં જે બોલાય છે એ સત્ય ધર્મ છે. સત્ય ધર્મ બોલવાનો જે વિકલ્પ છે એ સત્ય ધર્મ છે. એનું એક ધારણા જ્ઞાન છે એ કોઈ સત્ય ધર્મ છે? તો શું હશે સત્ય ધર્મ, શું હશે? આ ચારિત્રની આરાધનામાં સત્ય ધર્મ છે. જેટલી જેટલી વિતરાગતા પ્રગટી છે એટલું એને વસ્તુ સ્વરૂપનો સ્વીકાર છે, એ ખરેખર સત્ય ધર્મ છે. સત્ય ધર્મ કોઈ વાણીરૂપ નથી, કસાઈની મંદતારૂપ કે ધારણા જ્ઞાનમાં નથી. સત્ય ધર્મ એ વિતરાગતાનું પરિણમન છે. વસ્તુ સ્વરૂપને અનુભવ્યું છે એવું જ્ઞાનમાં આવ્યું છે, એવો શ્રદ્ધામાં સ્વીકાર આવ્યો છે, એ ખરેખર સત્યપણું છે. તો મુનિરાજને એ ઉત્કૃષ્ટ, ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ સત્ય ધર્મ એમને પ્રગટ થયો છે. કારણ કે વસ્તુ સ્વરૂપનું કથન એમણે માત્ર ક્યાંક વાંચીને સાંભળીને ધારણા જ્ઞાનમાં લઈને કર્યું છે કે સ્વયં અનુભવપૂર્વક, સ્વયંના અનુભવપૂર્વકનું એ સત્ય ધર્મનું સ્વરૂપ એમણે આપણને એ બતાવ્યું છે. તો ખરેખર વિતરાગતારૂપ જે સત્ય ધર્મ છે એનો આરોપ કરીને જે કથન છે એને પણ આપણે સત્ય કહે છે. બાકી ખરેખર સત્ય ધર્મ તો આત્માની નિર્મળ વિતરાગી પણતીનું નામ છે. તો જીવનમાં આચાર્યો મુનિવરોએ જીનવાણીમાં જે કહ્યું છે એમાં જેમ આજે આવ્યું અપેક્ષાકત કથન હોય, ક્યારેક એ રીતે વિચાર કરવું. કથન શૈલીમાં નિશ્ચય અને વ્યવહાર, એમાં નિશ્ચય યથાર્થ વસ્તુ સ્વરૂપ, યથાર્થ નિરૂપણ સો નિશ્ચય ઉપચાર નિરૂપણે વ્યવહાર. તો ત્યાં જે જે પ્રકારે જે કથન છે એવું જ્ઞાનમાં જાણવું જોઈએ. કઈ અપેક્ષાનું, ઘણીવાર એ અપેક્ષિત કથનને ક્યારેય સર્વાંગે ન માનવું. આત્મા નિત્ય છે એ કેવું કથન છે? સર્વાંગે છે કે સાપેક્ષ છે? સર્વાંગી હોત તો, સર્વાંગી હોત તો પર્યાયનું અસ્તિત્વ જ નહીં રહેતો. તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય કેવા થઈ જશે? એક નિત્ય થઈ જશે. તો વસ્તુ સ્વરૂપ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તો આવી રીતે વસ્તુના અપેક્ષિત કથનોને પણ જે અપેક્ષા છે એ યથાર્થપણે જાણવું. મુનિરાજો તો ઉત્કૃષ્ટ સત્ય ધર્મના ધારક છે, સમ્યક દ્રષ્ટિ સમ્યક સત્ય ધર્મના ધારક છે. કારણ કે ત્રિકાળ સત સ્વરૂપ એવા પોતાના સ્વભાવનો એમને અનુભવ સ્વીકાર, સમ્યક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું હોવાથી સમ્યકપણું છે. આપણે પણ એવી ભાવના કરીએ કે આપણને સત સ્વરૂપ એવા શુદ્ધાત્માના અવલંબે સત્પણાની પર્યાય પ્રગટ થાય, અણુ માત્ર પણ રાગાદિમાં એકત્વ ન થાય. આજે જે 20-21-22 ગાથાની ગાથા પૂરી કરી એમાં પહેલાં તો નાસ્તી એટલે કે અજ્ઞાનીની અપ્રતિબુદ્ધની વાત આવી, આજે જે આખી વાત આવી કોની વાત આવી? એ પ્રતિબુદ્ધ જ્ઞાનીની. કેટલા બોલ હતા એમાં? કેટલા બોલ હતા? ચાર પ્રકારના બોલ અને એક એકમાં ચાર ભેદ, 16 બોલ હતા. કોઈને પછી જોવાય તો જોઈએ છે. ચાર પ્રકારમાં એક સામાન્ય કથન હતું, પછી ત્રણ કાળ સંબંધી હતો, ભૂતકાળમાં હું નહોતો, વર્તમાનમાં નથી ને ભવિષ્યમાં નહીં, એ પ્રકારનું એક સામાન્ય કથા. અને એક એકમાં ક્યાં હતા, ચાર ક્યાં બોલ હતા, બે અસ્થિના અને બે નાસ્તિના, આ રીતે બધા બોલથી આનો અર્થ શું થયો. ભેદ જ્ઞાન કોને કહેવાય, ખાલી શું વર્તમાનમાં એનાથી હું રહીત છું, પર મારામાં નથી, હું એના એમાં નથી, એવું નાસ્તી બે, હું જ રૂપ છું, પર રૂપ છે, બે અસ્થિ આવતી. પહેલાં નાસ્તી કઈ આવતી હતી, હું પરમાં નથી પર મારામાં નથી, નાસ્તી તો શું છે, એ તો સાવ નાસ્તી. તો અસ્થિ શું છે, હું જ છું, હું મૂળ સ્વરૂપ જ છું, આવતા ને એવા શબ્દો, હું અને પરદ્રવ્ય મૂળ સ્વરૂપ નથી. તો એ રીતે પરદ્રવ્ય પરદ્રવ્ય સ્વરૂપ છે, હું જ સ્વરૂપ છું. આ રીતે ભેદજ્ઞાન કોને કહેવાય, એવું નથી ખાલી વર્તમાન પૂરતી નહીં, ત્રણેય કાળ સંબંધીનું ભેદ એમાં પડ્યો છે. અને એટલું નહીં, પોતાના અસ્થિના સ્વીકાર પૂર્વક એ બીજાથી ભેદ થયો છે. ખાલી ભેદ એટલે ખાલી નાસ્તિપણું નથી, સાથે શું થયું છે, પોતાના સ્વરૂપનું અસ્થિપણાનો સ્વીકાર આવ્યો હોવાથી એ ભેદનો નાસ્તિપણાનો સાથે સ્વીકાર આવે છે. અને કેટલા દ્રષ્ટાંતો આપીને ગુરુદેવસિંહ એ વાતને ઓલમોસ્ટ છેલ્લે તો કળશ શરૂ થયો, પણ આખો કરીને આચાર્યદેવ અંતે હવે કરુણા કરીને કે હવે તો છોડો. પાછો ક્યારનો કરે છે, અનાદિકાળનો. કોનો અનુભવ કર્યો છે, પ્રતિકૂળતાનો કે અનુકૂળતાનો, કોનો છે, પ્રતિકૂળતાનો કે અનુકૂળતાનો, અનાદિથી કોનો અનુભવ કરે. અરે મોને અનુભવ્યો છે, ન સ્વભાવનો અનુભવ કર્યો ન પરદ્રવ્યનો, ખાલી એકત્વપણાનો અભિપ્રાય કરીને મોનો અનુભવ હવે થાક્યો છો, જાણે એમ કહેતા હોય અવ્યક્તપણે આચાર્ય. અનાદિકાળથી મોનો અનુભવ કરીને તારા હાથમાં આવ્યું છે શું, અંતે આકુરતાના વેદન સિવાય શું આવ્યું છે તને. તો એ વાત તો સુંદર રીતે ચાલે છે, ગુરુદેવ એક એક વાતને ઘૂંટાવીને કરે છે. તો આ ખરેખર આવું સત સ્વરૂપ સ્વયં પોતે અનુભવ્યું છે, આગમનો આધાર લઈને અનુભવના બળપૂર્વક ગુરુદેવસિંહ આપણને સમજાવી. તો એ સત સ્વરૂપ ભગવાન આત્માના આશ્રય અવલંબે એ ધારા, વાણીની ધારામાં પણ એ સતપણું આવે છે કે વસ્તુ સ્વરૂપથી અધિક નહીં, વસ્તુ સ્વરૂપથી હીન નહીં, અને વસ્તુ સ્વરૂપથી વિપરીત નહીં, એવા પ્રકારના દોષોથી રહિત. જે પૂજામાં પછી આવ્યું કે લૌકિકતાના જે રીતે હોય, જનપદ હોય, જેવી પદ્ધતિ હોય, એ જુદી વાત છે. બાકી તો અહીંયા એક વિચાર કરીએ, કોઈ પ્રશ્ન મુનિરાજ પાસે આવે અને એનો સમાધાન ન હોય, ન પણ હોય, કારણ કે ચારેય અનુયુગમાંથી કોઈ એવા કર્ણાનુયુગના વિષય પૂછે તો બધા મુનિરાજ પાસે એવું શું ન હોય, શું ન હોય, ક્ષોભક્ષમ ન હોય તો શું કરે, શું કરે, ના પાડે તો થોડુંક ઓલું શું લાગે, હીનપણું લાગે ને. જગતમાં ક્યારે પણ ક્ષોભક્ષમની હીનતા છે, પણ જ્ઞાનનું સમ્યકપણું છે. કિંમત શેની છે, ક્ષોભક્ષમની કે જ્ઞાનના સમ્યકપણાની છે. ક્ષોભક્ષમ તરીકે આપણે બધાએ ભૂતકાળમાં ક્યાં સુધી પહોંચી ગયા હતા, ક્ષોભક્ષમમાં 11 અંગ અને 9 પૂર્વ સુધી આપણે પહોંચી ગયા છીએ. ક્ષોભક્ષમ નહીં, જે જ્ઞાનની સાથે આનંદનું વેદન આવે એ સમ્યક જ્ઞાન છે. જ્ઞાન તેનું નામ શું છે, આગળ શબ્દો શું છે, જ્ઞાન તેનું નામ જે આશ્રવોથી નિવૃત્તે. સ્વાધ્યાય મંદિર ગયા છો ત્યારે વાંચ્યું છે ક્યાંય એવું, ગુરુદેવની જે એટલે ઈષ્ટ તરફ જ જઈએ આપણે ત્યારે ભાઈઓ બેસે છે રાઈટ હેન્ડ સાઈડમાં, ત્યાં બારણા ઉપર લખેલું છે, આશ્રવ તેનું નામ જે આશ્રવોથી, જ્ઞાન તેનું નામ જે આશ્રવોથી નિવૃત્તે. અને આશ્રવથી નિવૃત્તે એનો અર્થ છે દુઃખથી નિવૃત્તે, આનંદને લેતું જે પ્રગટ થાય તેનું નામ જ એ જ્ઞાન છે. તો સત્ય ધર્મની આરાધના સાથે એ અવિનાભાવી છે. કોણ અવિનાભાવી છે, જ્ઞાન અને આનંદ. જ્યાં જ્યાં સમ્યક જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, આજે ગુરુદેવસિંહ લીધું, આપણે કોને સ્વીકારીએ છીએ, જાણનાર તત્વને કે જણાય છે એ તત્વને, ઘટપટ આદિ જાણતું એમાં એ જ વાત લીધી છે ને. આ હર સમયની, હર સમયની આવું કેમ થતું હશે? બધાની જે જણાયા તત્વની આપણે સ્વીકાર કરીએ છીએ, એને હા પાડીએ છીએ, પણ ક્યારે જાણનાર કોણ છે ત્યાં શું થાય છે? મૂંઝવણ થાય છે. કોણ હશે જાણનાર તત્વ? કોણ હશે? જણાય એના તો નામ બધા બોલી લઈએ છીએ, આવું કેમ થાય છે? 15મી ગાથામાં એના માટે એક જ શબ્દમાં સુજાવ આપ્યો છે. પૂજ્ય બેનસી એના માટે વચનામૃતમાં કયો શબ્દ વાપ્યો છે? જ્ઞેય લુબ્ધ. અને પૂજ્ય બેનસી એક શબ્દ વાપ્યો છે, જ્ઞેય નિમગ્ન. 15મી ગાથામાં શું શબ્દ વાપ્યો છે? જ્ઞેય લુબ્ધ. જ્ઞેય લુબ્ધતામાં પોતાના જાણનાર તત્વના અસ્તિત્વને ભૂલીને જ્ઞેયમાં એકાકાર થઈએ છીએ. ક્યારે પણ શાક ખારું લાગ્યું છે, પણ ક્યારે મીઠું ખારું નથી લાગ્યું. જીવનમાં એ બેમાં મોટો આપણને કદાચ ફરક નહીં લાગતો, પણ ખરેખર એક વિચારવા જેવું, આવો કેમ અભિપ્રાય થાય છે? આમ તો બોલી લઈએ છીએ ખારું તો કોણ હોય, મીઠું હોય, શાક થોડી ખારું હોય, પણ બોલીએ છીએ ને શાક ખારું છે કે નહીં? તો છે જ ને, કારણ કે આપણે ચાખ્યું શું? શાક. શાક ચાખ્યું અને લાગ્યું કેવું? ખારું. માટે શાક કેવું છે? સિમ્પલ પ્રૂવ થાય છે. શાક શાક ખાધું કે નહીં અને લાગ્યું કેવું? હા, તો ખારું કોણ છે? મીઠું ક્યાં? શાક ખાધું અને ખારું લાગ્યું. જીવનમાં ફરીથી એક વિચારવા જેવું, આ એક સાદા દ્રષ્ટાંતમાં પણ જો વિચારશું ને તો એ 15મી ગાથા સહેલી પડશે. ખરેખર જો શાક ખારું હોત તો શાક રાંધતી વખતે મીઠું નાખ્યું શું કામ? આટલો તો પોતે વિચાર કરી શકે ને. જો શાક સ્વયં ખારું હોત તો જ્યારે રસોઈ કરે છે ત્યારે એમાં શાક નાખે છે શું કામ? શું ફરક પડે છે? શું ફરક પડે છે? શાક ખાતી વખતે ભેદનો ખબર નહીં હોવાથી તે સાથે રહેલા મીઠાનો ખારો સ્વાદ આવ્યો છે, સ્વયં શાકનો નહીં. એટલો ભેદ કરતા આપણે નથી. શાક જ્યારે ખાધું ત્યારે ખારો એ કોનો સ્વાદ છે? મીઠાનો છે. પણ એવો ભેદ આપણે કરતા નથી, કારણ કે શાકમાં ગ્રદ્ધિ ભાવ છે. જેને જે ભાવતું શાક હોય એમાં એક ગ્રદ્ધિ ભાવ એવો છે. ખારાસ સ્વાદ એ મીઠા સિવાય કોઈનો હોઈ શકે જ નહીં. પણ એટલું ભેદ કરવાની આપણી શું નથી, લૌકિકતામાં પણ જો નથી તો અહીંયા અતિન્દ્રિપણામાં તો કેદી કામ થશે. તો એ જીવનમાં એ ભેદ જેમ કરવો છે એમ હર સમયે શું થઈ રહ્યું છે? મને જ્ઞેયનો સ્વીકાર કરું છું, પણ એ જાણનાર તત્વનો કેમ સ્વીકાર નથી કરતો? આવો જો આપણે કરશું કે હું જાણનાર તત્વ સદાય મોજૂદ છું, મારું જો અસ્તિત્વ ન હોત તો આ જ્ઞેય છે એમ પ્રસિદ્ધ કેમ થયું? જડ જ્ઞેયની પ્રસિદ્ધિ જડ કરે છે કે એને જાણનાર ચૈતન્ય તત્વ કરે છે? જડ તત્વની શું છે? સિદ્ધિ તો છે, હયાતી તો છે, પણ એની હયાતીને પ્રસિદ્ધ કરનાર કોણ છે? એક જાણનાર તત્વ છે. અને એ જાણનાર તત્વ સિવાય આ છે એમ નક્કી કોણે કર્યું? પણ જ્ઞેય લુબ્ધતામાં આપણી નજર, આપણી પહોંચ ક્યાં સુધી પહોંચે છે? એ જ્ઞેય સુધી જણાય એના સુધી પહોંચે છે તે સમયે જાણનાર તત્વ રહ્યું છે. લોકાલોક છે, છ દ્રવ્ય છે, ખુરશી છે એમ શબ્દ આવ્યો એમાં કોની પ્રસિદ્ધિ થાય? કોની થાય? ખુરશીની જ થાય ને. ખુરશી છે બોયલા, આપણે શું બોયલા છીએ? ખુરશી બોયલા છે, તો કોની પ્રસિદ્ધિ થાય છે? જેને જ્ઞાનની પ્રસિદ્ધિ ખ્યાલમાં આવતી નથી, જ્ઞાનની હૈયાતી ખ્યાલમાં નથી આવતી, એ જ્ઞેયને જાણવા કાળે જ્ઞેયમાં એકત્વ કરી બેસશે. હર સમયે મને જ્ઞાતાપણાના ભાવનો જો સ્વીકાર આવશે તો જ્ઞેયને જાણવા કાળે પણ પોતાના જ્ઞાયકનું એકત્વની ધારા નિરંતર રહેશે. પણ હર સમયે પોતાના, અરે એક આત્માના જ્ઞાયકપણાને જો ભૂલા તેનો અર્થ શું થયો? ને જેને ગુજરાતીમાં ગુરુદેશે બહુ સરસ કાઠિયાવાડમાં, મણમાં આઠ પાંસેરીની ભૂલ, બરાબર ને? મણમાં આઠ પાંસેરી એટલે કેટલા ટકા ભૂલ? નહીં ખબર, મણમાં 8/5 ભૂલ એટલે કેટલા ટકા ભૂલ? 8% ને? નહીં 5 નહીં, 8/5 કીધું ને, 8 કે 5 એટલે 5% કે 8%, 80% કે 50%? એમ જીવનમાં આ આપણે સત્ય ધર્મની ગુરદેશી વાત લે છે. આપણે આપણો થોડોક વિષય લઈને 11મી ગાથાનો બહુ લાંબુ ચાલ્યું, ફરીથી શોર્ટમાં લઈએ, પાછું ભૂલાઈ જાય નહીં. શું લીધું તું 11મી ગાથામાં? શું લીધું તું? કોની વાત લીધી હતી? પાણી છે અને કાદવ છે. ભૂલથી શું થઈ ગયું? બેનું શું થઈ ગયું? મિશ્રણ ભેળસેળ થઈ ગયું. ભેળસેળ શબ્દ દેખાડે, ભેળસેળ એટલે શું દેખાડે? ભિન્નતા કે એકતા? ભેળસેળ, ભેળસેળ શબ્દ કોને બતાવે છે? એકતાને કે ભિન્નતાને? એકતા દેખાડે છે. ક્ષેત્રની નિકટતા છે ને ભાવની ભિન્નતા છે. શું છે? શેને છે? ક્ષેત્રની શું છે? નિકટતા, એકતા નહીં. ક્ષેત્રની શું છે? નિકટતા. અને ભાવની શું છે? ભિન્નતા. પણ ભેદજ્ઞાનનો અભાવ હોવાથી નિકટતામાં એકતા માની બેસે. તો એ કાદવ અને પાણી બેનું શું થઈ ગયું? મિશ્રપણું, ભેળસેળ થયું. અને ત્યારે શું થયો? પાણીનો નિર્મળ સ્વભાવ કેવો થઈ ગયો? નાશ પામી ગયો છે. નહીં, અરે ચોખ્ખું તમે આમ જુઓ તો આખું સાવ ડોળું પાણી, આમ જેને કે ને કાદવ આમ એ જ દેખાય છે. તેનો સ્વભાવ કેવો થઈ ગયો? અભાવ થઈ ગયો ને. તો કેવો થયો? ઢંકાઈ ગયાનો અર્થ શું? આચ્છાદિતનો અર્થ શું? સ્વભાવ સામર્થની હયાતી પર્યાય પ્રગટમાં અભાવ. શું છે આચ્છાદિત એટલે? શું છે? પોતાના ત્રિકાળી સ્વભાવરૂપની શું છે? ત્યાં હયાતી છે. કોઈ મૂળ સ્વભાવને છોડીને પર્યાયમાં કોઈ અશુદ્ધ ન થાય. વસ્તુના મૂળ સ્વભાવને છોડીને. એને ગુરુદેશી એક પદ ગાતા ને, બધું બહુ યાદ તો ન રહે ને, કંઈક ગાતા ને, જેમ નિર્મળતા રે રતન સ્ફટિકતાની, તેમ જ જીન સ્વભાવ જો, શ્રીજીન વીરે રે ધર્મ પ્રકાશયો, પ્રબળ કસાય અભાવ જો. શેમાં આવે છે? પણ એ આપણે વાંચીએ નહીં, કોઈ દીધો. સ્તવન મંજરી છે, એમાં આ આખી એક ભક્તિ છે. એમ ઢૂંઢતા રે ધર્મ સોહામણો, મિળ્યા સદગુરુ એક. બહુ સુંદર ભાવ. એવી ભક્તિ તો કાંઈ પેલું જ અર્થ જ ન આવડે. પેલું આપણે શું, અરે કોક વાર નજર કરીને વાંચ્યું તો પણ બહુ સુંદર ભક્તિઓ છે, તત્વ સાથે ભરેલી. બીજી પણ ચાલો જે હોય જેની એ રીતે સિવાય બીજું પણ ગુરુદેખ્યો પદ. પ્રભુ તુમ જાણ ગરીતી, સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતા. આ એક મૂળ જોવાય. જેવું ભગવાન દરેક પદાર્થના શૂન્ય જોવે છે, મૂળ સ્વભાવને. અને મૂળ સ્વભાવ ક્યારે પણ અભાવ થતો નથી. અને પોતાની અપેક્ષા એ કે તો આચ્છાદિત પણ નથી, એ તો પર્યાય અપેક્ષા એ આચ્છાદિત પણ. બાકી મૂળભૂત અપન આપણો જે જ્ઞાયક ભાવ જેને કહીએ, ગુરુદેવસિંહ જેને ભગવાન આત્મા કહેતા, પરમ પ્રાણામિક પંચમ ભાવ કહીએ, જેને નિયમસારની ભાષામાં કારણ પરમાત્મા કહીએ, કારણ જીવ કહીએ, એ કેવો છે? સદાકાળ કેવો છે? નિત્ય નિગોદની અવસ્થા હોવા છતાં પણ એ સ્વભાવ કેવો છે? પ્રાણામિક, પરમ પ્રાણામિક ભાવ, પોતાનું ક્યારે નિરપેક્ષપણું છોડે નહીં અને કર્મની સાપેક્ષતામાં આવે નહીં. કર્મનો સદભાવ કે કર્મના અભાવની જેને સાપેક્ષતા નથી, એવો પરમ પ્રાણામિક ભાવ કોની પાસે પડ્યો છે? ક્યારે પડ્યો છે? જીવનમાં નથી ખ્યાલ આવતો કે આવું મહાતત્વને હું ચૂકી જાઉં અને હું સુખની અપેક્ષા રાખું? શું વિચારવા જેવું છે? સુખનો ભંડાર એવું તત્વ એને હું ચૂકી જાઉં છું, એને હું સ્વીકારતો નથી અને શેની આશા રાખું છું હું? સુખના વેદનની એ ક્યાંથી? એ પરમ તત્વ, પરમ પ્રાણામિક ભાવ, નિજ સત્તાએ શુદ્ધ, પોતાનું સ્વરૂપ ક્યારે એ છોડે નહીં, પરભાવને ગ્રહણ કરે નહીં અને પોતાના સ્વભાવ સ્વરૂપને છોડે નહીં. એ આચ્છાદિત અહીંયા જે શબ્દ વાપર્યો છે, કઈ અપેક્ષાનો છે? પર્યાયમાં એ પ્રગટપણે આપણને સ્વીકારવા માટે એ અપેક્ષા, બાકી સદા કેવું છે? સદા એ વ્યક્ત છે કે અવ્યક્ત છે? પોતાનો ત્રિકાળી ભગવાન આત્મા વ્યક્ત છે કે અવ્યક્ત છે? બંને છે. આપણે હારું અને કાંદ એટલે બધું જ કહેવાય, આપણે પરસ્પર વિરુદ્ધ કહેવાય. એ જ 49 નંબરની ગાથામાં અવ્યક્તના બોલમાં વ્યક્ત પર્યાય આદુઓની અપેક્ષા એ 6 બોલ છે ને, એમાં ગુરુદેશી ખાસ એના લે ગુરુદેશી ખાસ આના બધા બોલો ઉપર એક પ્રવચનો કર્યા સ્પેશિયલ, અને એનું નામ શું છે પુસ્તક? પ્રવચન 9 એટલે એના 125 આસપાસ પ્રવચનો છે. ખાસ એ 47 શક્તિ, 47 નય, આ અલિંગ્રણના બોલ, 6 અવ્યક્તના બોલ, શ્રીમદજીના 10 બોલ, એ જાણે ગુરુદેવસિંહના જીવનનું ઘૂંટણનું એ નવનીત હતું. પોતે એ તો ખબર તો હશે જ બધી, 320 ગાથા એમાં આવી જાય, સમયસારની ગાથાઓ બધી. એટલું બધું એ ગુરુદેવના ચિંતનનો વિષય હતો સવાર સાંજ, અને એમાંથી નિરંતર કાંઈક ને કાંઈક નવો ભાવ આવ્યા કરે. તો કોની સરખામણી કરી હતી? ત્રિકાળી પરમ પ્રાણામિક ભાવને અવ્યક્ત. ભલે સામર્થ્ય પોતે કેવું છે? સદા વ્યક્ત પ્રગટ, એ ક્યારેય આચ્છાદિત થાય ને, નિરપેક્ષ ભાવ કેની અપેક્ષા છે? તો 6 અદ્રવ્ય સ્વરૂપ લોકથી કીધું, પછી કસાયના સમૂહથી લીધું, પછી પર્યાયો અને અરે વેદનભૂતમાં આવતી પર્યાયથી પણ એ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે છેલ્લા બોલમાં. તો એ રીતે સુંદર અહીંયા ફરીથી અહીંયા આપણે આચ્છાદિત થયો કે પાણી જે છે એ કાદવ સાથે ભેળસેળ થયું. ફરીથી ભેળસેળમાં શું લીધું આપણે? એકરૂપ કે ભિન્નરૂપ? ભેળસેળમાં શું હોય? અરે એકરૂપ થઈ જાય તો પછી એને ભેળસેળ નહીં કહેવાય, એ તો એકરૂપ થઈ ગયું. બે કહેવા છે, ક્ષેત્રની નિકટતા છે પણ ભાવોની શું છે? ભિન્નતા છે. પણ એ ક્ષેત્રની નિકટતામાં ભિન્નતાનો ભાવ આપણે ચૂક્યો. હવે શું થયું? ત્યાં સુધી તો આવ્યું. હવે જેને જળ અને કાદવનો વિવેક નથી કરતા એવા ઘણા, તો અહીંયા શું આવી ગયું? જળ અને કાદવનો વિવેક ઘણા નથી કરતા, એનો કોણ આવી ગયો અર્થ? કે જેને સ્વભાવની ભિન્નતાની ખબર નથી એ તો કેવા છે? એવું જ મલિન જળને અનુભવ એટલે પી જાય છે. એ ખબર નથી પડતી કે નહીં, ભેળમાં હોય ને ભેળ ખાય અથવા શિખંડ, શિખંડ જે શિખંડ ખાય એમાં શેનો સ્વાદ આવે છે? ગેડાનો કે ખાટાનો? શેનો આવે છે સ્વાદ? હવે અમે ખાય ત્યાં એ સ્વાદ લેવાનો વિચાર કરીએ કે ખાવાની મજા કરીએ? આવું બધું વિચારવા જાય તો મજા ન આવે, ને મજા આવે તો ઓલું બોલાય. એવું જ છે, ગ્રદ્ધિભાવ વાળાને ખટાશ એ દહીંની છે અને મીઠાશ એ સાકરની છે એવો ભેદ નથી ખરો. આ દ્રષ્ટાંત આપેલું જ છે, સમયસારમાં જ આપ્યું છે. શિખંડનો ગ્રદ્ધિભાવ જે છે એને ભિન્નતાની, તો અહીંયા તો એ શું કરી નાખે છે? મેલું પાણી જ પીવે છે, કારણ કે એને કાદવનું અને પાણીના સ્વભાવની ભિન્નતા નથી. પણ કોઈ સંસારના સમજુ માણસ હશે, વિવેકી હશે, એ શું જોવે છે? કે ના, પાણી એના સ્વભાવથી ક્યારેય મલિન ન હોય. આ જે દેખાય છે તો કાદવની છે, પણ અત્યારના દેખાય છે તો એક સાથે, તો શું કરવું? એણે શું વિચાર્યું? આવું ક્યારેય વિચારે છે કે બેના સ્વભાવની ભિન્નતાનો ખ્યાલ છે તો એ પોતે વિચારે છે? આ જો સ્વભાવની ભિન્નતા છે અને અત્યારના એકરૂપ લાગે છે તો ભિન્નતાનો કંઈક પ્રયાસ કરવો જોઈએ, પ્રયત્ન ઉપાય કંઈક કરવો જોઈએ. તો ઉપાય માટે શું ગોતી લાવે છે? કથક ફળ કહો અથવા તો ફટકડી લઈ આવે છે, અને ફટકડી જ્યાં નાખે જ છે ત્યાં શું થઈ જાય છે? બેની શું થઈ જાય છે? કાદવ નીચે બેસી જાય અને નિર્મળ પાણી ઉપર. આ ક્યારે આવું થયું? ફરીથી કેવું પાણી હતું? મલિન. અને હવે કેવું પીવે છે? શુદ્ધ. મલિન પાણી હતું અને હવે છે પીવે છે નિર્મળ. શા કારણે? શા કારણે? અરે પાણીના સ્વભાવનો વિશ્વાસ હોવાથી. જો એનો નિર્મળ સ્વભાવ છે તો વેદનમાં કેમ ના આવે? અત્યારના આ પાણી પીવું તો મલિન તો લાગે, પણ જો પાણીનો પોતાનો સહજ સ્વભાવ જો નિર્મળ છે તો વેદનમાં નિર્મળતા આવવી જ જોઈએ. અરે એક વિશ્વાસે આખો પ્રયત્ન અને સફળતાને પામે. શેના વિશ્વાસે? એક સ્વભાવના વિશ્વાસે સાચો પ્રયત્ન અને સાચું એને નિર્મળ પાણીનું વેદન. જીવનમાં આજ આપણે કાંઈ સ્વભાવનો વિશ્વાસ નથી, સંયોગોનો વિશ્વાસ છે, પુણ્યનાનો ભવિશ્વાસ છે, પણ પોતાના શાશ્વત એકરૂપ સ્વભાવનો આપણને ભરોસો નથી. અને એવી જ રીતે દ્રષ્ટાંતમાં સુંદર રીતે આપણી વાત કરીએ છીએ. આચાર્યદેવ આપણે કેવા છીએ, એમાં કેવો શબ્દ વાપર્યો છે આપણા માટે, વાંચો તો. આપણે વ્યવહારમાં વિમોહિત હૃદય વાળાઓ, જો એમાં વાંચવું હોય તો એમાં છે, છે શબ્દ દેખાય છે ક્યાંક? આત્મા અને કર્મના વિવેક નહીં કરનારા વ્યવહાર, નીચેથી ચોથી લાઈન છે ને, આમાં છે 23મું પાનું નીચેથી ચોથી લાઈન. આત્મા અને કર્મનો વિવેક, ઓલામાં કોનો હતો વિવેક? પાણી અને કાદવ, એનો વિવેક નથી ખબર તો મલીન જ પીવું પડશે. એમ આત્મા અને અહીંયા કર્મ, રાગ દ્વેષ મોહ ભાવ, એનો વિવેક નથી તો શું થવાનું છે? અશુદ્ધતાનું જ વિવેક અનુભવ થવાનો. વ્યવહારથી વિમોહિત હૃદય વાળાઓ, તો એ બેને કેવું છે? આત્માને જેવો ભાવનું વિશ્વનેકપણું પ્રગટ છે એવો, અને બેને એકમેક માને છે, કારણ કે બેનો વિવેક નથી ખબર, વ્યવહારમાં જ વિમોહિત છે. જેને આગળ ગાથામાં શું આવે છે, શબ્દ શું આવે છે? અનાદિરૂઢ વ્યવહાર મૂઢ નિશ્ચય અનારૂઢ. એને બીજો વિચાર જ નથી આવતો આત્મા તો કેવો હોય, આત્મા કેવો હોય, રાગી દ્વેષી જ હોય ને. અત્યારના આપણો આત્મા કઈ ગતિમાં છે? મનુષ્ય ગતિ. એમ પૂછો છો શું, અત્યારના આપણે કેટલામ ગુણસ્થાન છે, કેટલું? એમાં બોલવાનું શું વાંધો? પહેલું જ, એમાં પૂછવાનું કઈ હોય જ નહીં ને. અત્યારના આપણે કેવા છીએ? કેવા છે? રાગી દ્વેષી કે વિતરાગી? કેવા છે? સંસારી કે સિદ્ધ? ચલો સિમ્પલ વાત, જીવનમાં જે ઘૂંટ્યું છે ને એ જ ભાષામાં આવી જવાનું છે. તત્વ કંઈક અંદરમાં એવું ઘૂંટવું પડશે કે કમસે કમ ભાષા બદલાય ને વિચારધારા બદલાય. હવે તો બદલાય કંઈ કે અનાદિકાળથી એકત્વ પણ હું માનીને બેઠો છું, કમસે કમ વિચારધારામાં જો બદલાવ નથી તો પછી આગળ અનુભવ સુધી તો ક્યાં સુધી પહોંચે? એક નિયમસાર મને કદાચ બધાને ખબર હશે, 71 નંબરનો કળશ, એમાં મુનિરાજે તો શું કીધું, પોતાની અંતરંગની ભાવનાની ધૂનની ક્યાં સુધી વાત લીધી છે? હું કુબુદ્ધિ સુબુદ્ધિ એમ કોને જોવો? એમ એવું શબ્દ છે, અનાદિ એ ભગવાન આત્મા છે, એમાં કુબુદ્ધિ સુબુદ્ધિ એવો ભેદ કઈ નહીં થી જોવું. શબ્દ શું છે? અને એનું પ્રવચન ગુરુદેવનો અડધો કલાકનો, અહીંયા તો આખી મસ્કરી કરીને ગુરુદેવ એ રીતે શબ્દો વાપરાય. એ મુનિરાજની કેવી ધૂન હશે અંદરમાં, 71 નંબરનો કળશ અને છેલ્લી વારના નિયમસાર ઉપરના પ્રવચનો. કુબુદ્ધિ અને સુબુદ્ધિ હું કઈ નહીંથી જોઉં, એ જીવો તો અનાદિના કહેવાય છે, શુદ્ધ બુદ્ધ ભગવાન હતા. અરે આવી એક દ્રષ્ટિ કેળવી શકાય એમ છે કે નહીં? આ ભાવમાં આ સ્થિતિમાં કરી શકાય એમ છે કે નહીં? જીવનમાં તત્વનો એટલો અભ્યાસ થાય કે જીવનમાં હું શરીર છું એવા વિકલ્પનો હવે અવકાશ ન રહે. વિકલ્પ છે ન કરવો, ભિન્નતા છે એનો વિકલ્પ શું કરવો? જે થઈ રહ્યું છે એનો વિકલ્પ શું કરવો, અને જે નથી એનો શું વિકલ્પ કરવો? મારામાં ચૈતન્ય તત્વ હું છે, છે એનો વિકલ્પ હોય કે છે એનો વેદન છે? સાકર ગળી છે એ વિકલ્પ કરવા છે, વિચાર કરવા છે, કે સાકર ગળી છે એ વેદન કરવાનું છે, અને નથી એના વિકલ્પો શું કરવા છે? ભિન્નતાના શું વિકલ્પ કરવા છે? ભિન્નતા છે જ તો વિકલ્પ નહીં કર, ભેદજ્ઞાન કર. અને અસ્થિરૂપ તત્વ છે તો વિકલ્પ ન કર, વેદન કર. તો પણ નથી કોઈ ભિન્નતાના ભેદજ્ઞાનનો અંદરનો અભ્યાસ, અને નથી અસ્થિરૂપ તત્વના અનુભવ માટેનો અભ્યાસ. જીવન લાગે છે કાંઈ, શું લાગે છે? કાળ આપણા માટે થોડો વખત ઊભો રહેશે, મને જ્યાં સુધી નહીં કાળ તો ઊભો રહેશે. અને ભાઈ મને નહોતી ખબર, મને મોડી ખબર પડી, થોડોક મને હવે 12મા તો ગ્રેસ પીરિયડ આપતા હોય છે ને, આપે છે ને, એમ અહીંયા આપણને કેટલો ગ્રેસ પીરિયડ. એક વિચારવા જેવું છે, જગતમાં સૌથી મહા કિંમતી એવો સમય એક સમય ગયો છે, એક સમય કોઈ દી પાછો નથી લાવી શકવાનો. તો શું કરીએ, સમયનો સદુપયોગ છે કે એનો દુરુપયોગ છે? જીવનમાં એક સમય પણ મારો આત્મ આરાધના માટેનો બહુ મૂલ્ય ચાલ્યો જાય છે. તો એની સામે આ 11મી ગાથાનું દ્રષ્ટાંત બે જ પ્રકારે આપણને એક અજ્ઞાનતા કેમ થાય છે અને જ્ઞાન માટે કે રીતે બે પ્રકારે એમાં દ્રષ્ટાંત આપીને આપણને બતાવ્યું છે. હવે 12મી ગાથા ઉપરનું એક દ્રષ્ટાંત લઈ લઈએ. બહુ સહેલું છે આ દ્રષ્ટાંત. આમાં કોઈ જીવનમાં એક ખાણમાંથી સોનું કાઢ્યું, આપણે આવી ગયું ને, શેમ આવ્યું હતું? ઇસ્ટ ઓફ દેશ હવે યાદ રહી જશે. શું આપણી પાસે અંધપાષાણ કે સુવર્ણ પાષાણ, ભલે બહુ અટપટા લાગતા પણ હવે સેલા પડી ગયા ને. સેને અગ્નિમાં નાખશું આપણે? અંધપાષાણને નાખશું, સુવર્ણ પાષાણને. અત્યાર સુધી શું કર્યું છે પાકું એવું લાગે છે? અંધપાષાણને નાખીને રાહ જોતા બેસી ગયા છે, અનંત કાળ ગયો. તો અહીંયા એક સુવર્ણ ખાણમાંથી નીકળ્યું, એને સોનીએ એને અગ્નિમાં નાખ્યું, તાપ આપ્યું. તો તાપ તાપ શું થઈ જાય છે? સોનું બળી જાય છે. અને નહીં ભાઈ, આપણને કાંઈ ધંધો આપણ થોડી હોય, આપણને તો એમ થાય કે અગ્નિના નાખ્યા એટલે શું થાય? બળી જાય. સિમ્પલ વાત છે ને, અગ્નિમાં નાખે તો શું થાય? બળે નહીં, બળી જાય ને. નહીં જોરથી કાગળ નાખે તો શું થશે? હા તો બસ, તો રાખ થશે ને. અને એવી રીતે સોનું નાખે તો શું થાય? નહીં, અરે તાપમાં આવશે તો સોનું ઉજ્જવળ થશે. એમ ક્યારે પણ પ્રતિકૂળતા આવી તો ઉલટાની સાધના કરજે, ઉજ્જવળ થાય. પ્રતિકૂળતાથી ડરતો નહીં, પ્રતિકૂળતાના સમયે પોતાની જાગૃતિ થાય એવું જ્ઞાન બળ મેળવી લેજે. તો શરીરથી જુદો ગણું એ જ્ઞાન બળ શેમ આવે છે? આવું ક્યાં શેમાં? પ્રતિક્રમણમાં આવે. અને એ તો માત્ર કેટલા દસ દિવસ બોલવાનું હોય છે ને, એમાં પાંચ વાર હોય નહીં, આ તો બીજું તો ઓછી વાર હોય ને, ચાર વાર હોય છે, ઓલું છ વાર હોય છે ને. અરે જીવનમાં એક શબ્દો પણ એક યાદ રાખીએ, શરીર જુદું પડશે એવા શબ્દો સાંભળીને ખરેખર શું થાય છે? જ્ઞાન બળ આવે છે કે ભય ઉભો થાય? કાંઈક ડૉક્ટર પાસે ગયા હોય ને હાથ ઊંચા કે ભાઈ આ કેન્સર તો ક્યાં સ્ટેજનું પહોંચી ગયું છે, હવે લાસ્ટ સ્ટેજ ને, હવે એના તો દિવસો ગણવા. એક શબ્દો થાય ન થાય પછીની વાત, શબ્દો ગણતા એક સાંભળતા શું થવાનું છે? કેમ કહેતો તો શરીરથી જુદો. અરે શરીર જુદું છે એ અત્યારના જ્ઞાન બળ મેળવી લેજે, પ્રત્યક્ષપણે જુદા થશે, તને મરણની ભીસ નહીં થાય. એકત્વપણાની એવી ભીસ, એકત્વપણું લીધું છે, આવ્યો છે કાળ છૂટા પડવાનો, અને અભિપ્રાયમાં એકત્વપણું પડ્યું છે, આકુરતા ન થાય બીજું શું થવાનું છે? તો અહીંયા સોનાનું દ્રષ્ટાંત આપીને કે સોનીએ એ સોનું આવ્યું ખાણમાંથી અશુદ્ધ હતું, અગ્નિમાં નાખ્યું, સોનું એના સ્વભાવને છોડશે નહીં, અગ્નિમાં તાકાત નથી, એના સોનાને એને બાળી મૂકે. આગળ ગાથા આવશે, સુવર્ણ તપ્ત જે જ્ઞાની છે, એટલે સુવર્ણ તપ સુવર્ણ છે, અહીંયા કર્મ ઉદય તપ્ત જ્ઞાની ન જ્ઞાની પણ ઉછળે. ગમે તેવા સાતમી નરકની પીડા વચ્ચે પણ જ્ઞાની પોતાની જ્ઞાનધારાને હંમેશા ચાલુ. હવે એ સોનું નાખ્યું અગ્નિમાં, હવે જેમ જેમ અગ્નિમાં નાખ્યું એમ શું શું થતું જાય છે? ગ્રેજ્યુઅલી શું થતું જાય છે? શુદ્ધ થતું જાય, પ્યોરિફિકેશન પ્રોસેસ થાય છે. કરતા કરતા 100 ટચનું થઈ ગયું, હવે શું કરે? સોની શું કરે? હજી થોડો વખત વધારે રાખશું એટલે 105% થશે પ્યોર, નહીં તો હવે શું થશે? હવે જો એ પૂર્ણ શુદ્ધ થઈ ગયું છે તો સોનીએ હવે શું કરવાનું છે? એને 100 ટચનું જાણવાનું છે, હવે અશુદ્ધતા છે કે નથી કે એવા વિકલ્પ કરવાની જરૂર નથી. જ્યારે અશુદ્ધ હતું ત્યારે હજી એને વિચાર આવતો હતો કેટલા ટકા હજી અશુદ્ધ છે, શું જેને કહે ને કસોટીએ ચડાવીને કેટલા ટચનું સોનું એ કેવું છે. પણ જ્યાં જેના હાથમાં શું આવી ગયું? પૂર્ણ શુદ્ધ હવે આવી ગયું, હવે એને બીજાની ગણતરીની એ પાંચ વલું છે, છ વલું સોનું કેવું થયું છે એની જરૂર. એમ જે પૂર્ણ પરમાત્મ દશાને પામી ગયા છે એને તો હવે પૂર્ણ આત્માની અનુભવ જ કરવાનો છે. એને વ્યવહાર આદરેલો છે કે વ્યવહાર જાણેલો છે? અરે વ્યવહાર જ નથી તો આદરેલો નથી ને જાણેલો પણ નથી. આ સાધક દશાની વાત છે. જાણેલો જે પ્રયોજનવા જો એક એક શબ્દો તો એમાંથી શીખા જશો કે એ પૂર્ણ પરમાત્મ દશા. દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં, પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ કરવાની. હવે પછી કે તો આવું ક્યારે જોવાનું હોય? જ્યારે અશુદ્ધ હોય ત્યારે કે ભાઈ હજી એમાં શું શબ્દ વાપરો છે? 100% ઓલું જે અંધ પાષણ એની વાત ન લીધી, સુવર્ણ પાષણ લીધું. એનો અર્થ કે સોનાનો અંશ તો એમાં છે, એટલા માટે શબ્દ કહેવાય મધ્ય પાકો લીધા. ઝીરો સોનાનો અભાવ છે એની વાત નથી, તો મધ્ય પાક છે. તો ત્યારે શું હોય? ત્યારે એને શું કરવાનું? ચાલો કોઈ સાધક આત્માની આપણે વાત લઈએ. સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વર્તી છે, પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક છે, એ શું કરતા હશે? પોતાની ભૂમિકાને જોઈને એ વિચાર કરે કે મારે તો મુનિ દશા પ્રાપ્ત કરવી છે. મુનિરાજ હશે તો શેની ભાવના કરશે? શ્રેણી માણની. તો એ જ્યાં મધ્યની ભૂમિકામાં છે તો તેને તે ભૂમિકાનો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એ જોશે સોની કે ના, હજી તો 6 વલું શરૂ થયો છે, હજી તો 50% શુદ્ધ થયું છે, મારે હજી એને અગ્નિમાં તાપ દેવાનો છે. અને આ જાણવું એનું નામ. આ ગુરુદેવસિંહના પ્રવચનોમાં બહુ જ વાર સાંભળ્યું હશે. શું સાંભળ્યું હશે? તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, એનો અર્થ છે એનો વિસ્તાર પછી.